आत्मज्ञान की प्राप्ति मंगलमय सुख मंगलमय सुख चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे आ जागृति नु नाम कर्म छे। शरीर की प्रत्येक क्रिया ना कारे अने विकल्पो ना वहता प्रवाह ना कारे ज्ञानी ने प्रति समय जागृति बोलते करे के आ देह की क्रिया मा अने विकल्पो ना वहता प्रवाह मा आ शुद्ध चैतन्य तत्व क्या मळ्युं नथी पड्युं नथी एवो हूँ आ लोक मां रहीने पण लोक थी निराळो अने न्यारो भगवान आत्मा छु। प्रति समय आ जागृति श्रद्धा मां टंकोत्कीर्ण थवो एनुं नाम ज कर्म छे। अपनी चर्चा परम कृपाळु देव नी महान रचना अपूर्व अवसर पर चाली रही छे। मुख्य रूपे मुनि धर्म नु निरूपण करनार आ काव्य भावलिंगी संतोनी अंतर परिणति ने बतावे छे। ने ए बतावे छे के अनादि थी आ जीवे बे मोटी भूल करी। भोगो ने भोगवा माटे पहली भूल ए करी के हूँ वस्तु ने ग्रहण करू छु एम मानी अने भोगो ने न भोगवा माटे एम मान्यु के हूँ वस्तु नो त्याग करू छु। वस्तु ने ग्रहण करू छू अने वस्तु नो त्याग करू छू आ बन्ने मां एक सरखो मिथ्यात्व पोषाय छे। कारण के त्रिकाळी ध्रुव भगवान आत्माए अनादि थी एक परमाणु ने पण ग्रहण कर्यो नथी। बहु सूक्ष्म रहस्य छे के आज धन संपत्ति धन संपत्ति नी साथे साथे आ शरीर आ बे भेद एटला माटे पाड्या कारण के आ धन संपत्ति पुत्र पत्नी परिवार घर गाड़ी आ बधुं आत्मा साथे एक क्षेत्रावगाही नथी। ए जरूरी नथी के जन्म थी मरण सुधी आत्मा नी साथे रहे। પણ આ જે શરીર છે એ જન્મથી મરણ સુધી આત્માની સાથે છે એટલે બંને પારકા છે પર છે અને બંને એ પુદગલ પણ તોય તે આને અહીંયા અલગ લીધું શરીરને કારણ કે એક ક્ષેત્રાવગાહી અને એનાથી આગળ કે આ ધન સંપત્તિ અને આ શરીર એના પ્રત્યે થવા વાળા રાગ અને દ્વેષના ભાવ અને એનાથી આગળ કે શ્રદ્ધા ગુણની પર્યાય જે માને છે કે આ ધન સંપત્તિ આ શરીર અને આ રાગ દ્વેષ ના ભાવ એ મારા છે, એ માનવા વાળી પર્યાય નું નામ મિથ્યાત્વ. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં, ચૈતન્ય તત્વમાં, નિજ શુદ્ધાત્મામાં ધન સંપત્તિ નથી, શરીર પણ નથી અને રાગાદી વિકલ્પો પણ નથી. પણ તેમ છતાંય આત્માની આ શ્રદ્ધાની પર્યાય માને છે કે આ બધા મારા છે. એવું જે મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની અંદર નથી. આ વાત છે. અને એ મિથ્યાત્વ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં હો તો છૂટે જ નહીં, એકમેક અનંત કાળ સુધી છે. પણ એ પણ પર્યાય નો જેમાં વહેતો પ્રવાહ કીધો, એવી રીતે આ મિથ્યાત્વ નો ભાવ પણ એને વહેતો પ્રવાહ થયો. અને જોર આના પર આપવાનું કહ્યું કે આવો જે ત્રિકાળી ધ્રુવ શુદ્ધ આત્મા, કે જે સંયોગો જે ભિન્ન ક્ષેત્રાવગાહી, એક ક્ષેત્રાવગાહી, રાગાદી મલિન પર્યાય અને એમાં એકત્વ કરવા વાળી મિથ્યાત્વ ની પર્યાય પણ હું નથી. અને આવા પ્રકારે જયારે ભેદ જ્ઞાન વર્તે ત્યારે પર ને ગ્રહણ કરવાનો અને પર ને ત્યાગ કરવાનો ભાવ છૂટી જાય, એનું નામ અત્યારે મિથ્યાત્વ છૂટી જાય. ગ્રહણ કરું છું અને ત્યાગ કરું છું. સમયસાર ની 34મી ગાથામાં આ વાત કહી છે કે પર વસ્તુને ગ્રહણ કર્યું જ નથી અને પર વસ્તુનો ત્યાગ પણ કરી શકતો નથી. આ પર ને ગ્રહણ કર્યું જ નથી એવું જાણવા વાળું જે જ્ઞાન છે, એ જ્ઞાન નું નામ ત્યાગ છે. ત્યાગ ની પરિભાષા એટલે શું કે જેમ કે અહિયાં આ વસ્તુ પડી છે, આ ફોન છે, હવે આ ફોન જે છે એ ફોન ને મારે ત્યાગ કરવો છે, એનો ત્યાગ કરવો છે. ત્યાગ કરવા માટે શું કરવું? તો એના માટે એ કહ્યું કે આ વસ્તુને આત્મા એ ગ્રહણ કરી જ નથી. તમારા જ્ઞાનમાં જયારે તમે એમ જાણ્યું કે આ જે શુદ્ધ આત્મા અને આ વસ્તુ અહીંયા છે જેને ગ્રહણ જ નથી કરી અંદર, એવું જયારે જાણ્યું ત્યારે જ તે આ વસ્તુનો ત્યાગ થઈ ગયો. અને એટલા માટે જ તે ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ માટે તમે જોયું હોય ધર્મના 10 લક્ષણમાં ઉત્તમ ત્યાગ નામનો ધર્મ છે. ત્યાગ તો કે ભોગોને ભોગવે છે, ચક્રવર્તી 96,000 રાણીને ભોગવે, 6 ખંડને ભોગવે છે. અને ઉત્તમ ત્યાગ ધર્મ કેવી રીતે આવ્યો? ત્યાં ત્યાગ તો કઈ કર્યો નથી, અણુવ્રતે નથી, મહાવ્રત તો દૂર. તો ત્યાગ શેનો? એ કે વસ્તુને ગ્રહણ જ કરી નથી એવું જે જ્ઞાન ત્યાં પ્રગટ થયું છે એ સાચો ત્યાગ થઈ ગયો. ત્યાગે અને ત્યારથી તે શરૂઆત થઈ. અને એટલા માટે કૃપાળુદેવ કહે છે કે જે મુનિ ધર્મનું સ્વરૂપ છે સૌથી પહેલા જ તે આને છોડું, આને છોડું, આને છોડું, એના પહેલા એને ગ્રહણ જ નથી કર્યું એવી શ્રદ્ધા દ્રઢ થાય. મારું માનવાનું છોડું એમ પણ નહીં, એને ગ્રહણ જ નથી કર્યું. અને આપણું જે પરપદાર્થને ગ્રહણ કરવા વાળી મારાપણાની જે માન્યતા છે, જેમ કહ્યું ને કે આપણા એક ચીજ વાળ કપાઈ ગયા હોય, નીચે પડ્યા હોય, પછી આપણે નથી માનતા કે આ મારા છે, એ પડ્યા છે, હવે એનું જે થવું એ થાય. થોડીક વાર પેલા એ વાળના ઉપર પણ કોઈ કઈક કરે, આ વાળ પકડે તો પણ એમ લાગે ભાઈ મારા વાળ કેમ પકડ્યા, હાથ લગાવે તો એમ લાગે મારા, અને હવે ત્યાં હાથ લગાવે છે પતી ગયું. તો એક ક્ષણ નું તે આ સ્વરૂપ આમ પોતે વિચાર કરે કે હમણાં આની સાથે કનેક્ટેડ અગર આમ કપાતા છે તો હવે મારા નહીં, હવે એનું જે થવું એ થાય. એના ઉપર જેટલો તમે સૂક્ષ્મ વિચાર અને ચિંતન કરો, એ ચિંતન ના બળ પર જ તે આત્માની સાધના આગળ વધે છે. પહેલા ત્યારે જ તે દેહ નો મોહ છૂટે છે, તત્વ વિચારરૂપ ચિંતન થાય. આ જે વાળ પડ્યા કપાઈ ગયા, કપાઈ ગયા પછી હવે માનતા નથી કે મારા પડ્યા, સમ્યક દર્શન એટલે કે જેમ આ આખા શરીર થી એટલા એક એક વાળ કપાઈ ને અલગ થઈ ગયા. સમ્યક દર્શન એટલે આત્માથી આખું શરીર જ કપાઈ ગયું, આત્માથી શરીર કટ થઈ ગયું, અને પડ્યું છે એમ, વાળ પડ્યા છે પણ મારા નથી એમ, શરીર પડ્યું છે પણ હવે મારું નથી એવું કટિંગ થઈ જવું, આત્મા અને શરીર વચ્ચે ભેદ. અને એ ભેદ જ્ઞાન જે થાય છે એ એટલું સ્વતંત્ર છે, સ્વાધીન છે, કારણ કે અહીંયા તમારી જમીન પણ છે અને બીજાની જમીન પણ છે, ને બેની જમીન વચ્ચે દિવાલ ઉભી કરવી હોય. એવી રીતે આત્મા અને જગત વચ્ચે, આખા પરદ્રવ્ય વચ્ચે એક દિવાલ ઉભી થાય છે. એ દિવાલનું નામ જ છે ભેદ જ્ઞાનની દિવાલ. હવે દિવાલ ઉભી કરવી છે અને ઈંટો વડે દિવાલ ઉભી કરવી, પણ જે ઈંટો છે એ ઈંટો હવે ક્યાં છે, પોતાની જમીનમાં છે કે બીજાની જમીનમાં? જો બીજાની જમીનમાં હોય તો હાથ ફેલાવવો પડશે, ભાઈ તમારી ઈંટ આપો ને મારે દિવાલ વચ્ચે ઉભી કરવી, અને પોતાની જમીનમાં હોય તો અત્યારે જ તે દિવાલ ઉભી કરી દઈએ. તો આત્મા અને આખા જગત વચ્ચે જે ભેદ જ્ઞાનની દિવાલ ઉભી થાય છે, એ દિવાલ જેના વડે થાય છે એ જ્ઞાન છે, અને જ્ઞાન પોતાની પાર્ટીમાં છે. એટલે પારકા પાસે હાથ ફેલાવવાની જરૂર નથી. એટલા માટે ભેદ જ્ઞાન સ્વતંત્ર છે, સ્વાધીન છે, અને અત્યારે જો ધર્મ કરવા માંગે તો થઈ શકે છે. એટલે જ એમ કે અમારા માટે અઘરું છે ને, અમને થાય એમ નથી, ને આ તો વાત નવી છે, ને આત્માની વાત લાગે ક્યાંથી? કેટલાય પૂછે. આ ક્રિયા આવી, આ જે છે ને, આ ક્રિયા આવી ગઈ ક્યાંથી? ક્રિયાકાંડ ચાલુ, ક્રિયાકાંડ ક્યારથી ચાલુ થયા? એ લોકોને કહીએ ક્રિયાકાંડ ચાલુ નથી થયા, ક્રિયા ક્યારથી શરૂ થઈ એમ નથી કેતા. અમે એમ કહીએ છીએ કે એ ક્રિયાની સાથે અંદર રહેલા ભાવ તારે ક્યાં કતા. ક્રિયા તો જ્ઞાનીઓની હતી, 28 મુકુંડના પાલનની ક્રિયા હતી, નથી એમ ક્યાં છે? ક્રિયા કઈ નવી ચાલુ નથી થઈ, પણ એની અંદરનો જે ભાવ હતો એ ભાવ જતો રહ્યો. અને અંતરમાં દેખીને, પોતાની અંદર દેખીને સાધના ન થાય. બીજા જ્ઞાનીનું અનુકરણ કરવા જાય, આમણે કર્યું, આમણે કર્યું, આમણે કર્યું, અને ખાલી બાર થી દેખે તો ઠોકર થાય. અને એક સાધુને દેખ્યા કે જેમને બિલકુલ અપરિગ્રહી છે, એક દોરા માત્ર નો પરિગ્રહ પોતાની પાસે રાખ્યો નથી, એવા સાધુના દર્શન કરીને એમ લાગ્યું મારે આવું સાધુ થવું, આવા સાધુ થવું. હવે બહાર થી દેખ્યું છે પણ અંદરમાં જે પ્રગટ થયેલી વિતરાકતા છે તે નથી. એક જટાધારી ગુરુ છે. રૂપ કરી નાખ્યું જટા બધા. ગુરુ છે એ ઠોકર નથી ખાતા, અને પાછળ વાળો ઠોકર ખાય. ગુરુને જટા હતી પણ ઠોકર નતા ખાતા, કારણ કે એમના હાથમાં દીવો હતો જે આને પાછળ દેખાતો નતો, આને ખાલી જટા દેખાતી. તો ગુરુ ઠોકર નથી ખાતા, શિષ્ય ઠોકર. તો ગુરુની પાસે તો આત્મજ્ઞાનનો દીપક પ્રગટ થઈ ચુક્યો છે, અને અજ્ઞાનીને એ દીપક દેખાતો નથી. અજ્ઞાનીને બાર
ભાઈઓ, તમારો ફોન, ભાઈઓ તમારો ફોન મ્યુટ કરો, તમે મ્યુટ કરો.
પ્રવૃત્તિ ના અનુસાર જ વર્તવું જોઈએ.
અપૂર્વ અવસરમાં ભાવલિંગી સાધુની અંતર પરિણતિ નું સ્વરૂપ બતાવ્યું છે. પહેલા જ કે ભેદ જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, શ્રદ્ધામાંથી માન્યતામાંથી આ દેહ ને રાગના વિકલ્પ હું નથી એવું અંદર પ્રતીતિમાં આવ્યું. મુનિ ધર્મ અંગીકાર કરવાનો ભાવ આવે કે મુનિ ધર્મ અંગીકાર કરવાનો ભાવ આવે એ ભાવને પણ સુમેરુ પર્વત જ્યાં છે એટલો દૂરનો જયારે જણાય ત્યારે સમજવું કે એ સમ્યક દ્રષ્ટિ છે, એ સમ્યક દ્રષ્ટિ છે એ પ્રૂવ થયું. મુનિ ધર્મ અંગીકાર કરવાના વિકલ્પ આવે ને અત્યારે એમ લાગે છે મને આ ભાવ આવ્યો, મને આ ભાવ આવ્યો. વેદ જ્ઞાન વર્તતા ભાવ એટલો દૂરનો લાગે આ ભાવ નહીં, જોર હોય ત્રિકાળી ધ્રુવ પર અને આવા વિકલ્પ આવે છે, ભાવ આવે છે. 28 મૂળ ગુણ પાડવાનો વિકલ્પ આવે એ વિકલ્પને પણ જડ માને, એ વિકલ્પને પણ જડ માને અને મારા ચૈતન્ય તત્વથી ભિન્ન છે એમ માને એવા જીવને સમ્યક દર્શન થાય, એના વગર સમ્યક દર્શન ન થાય. મુનિ ધર્મ તો પછીની વાત, છઠ્ઠું સાતમું ગુણસ્થાન તો પછીની વાત, ચોથા ગુણસ્થાનમાં પણ જો ઠેકાણા ન હોય તો છઠ્ઠા સાતમાની વાત ક્યાં કરવી. એટલા માટે આ કીધું કે પહેલા ચોથા ગુણસ્થાનમાં તમે માનો શ્રદ્ધામાં અને માન્યા પછી છૂટવું એટલું અઘરું નથી. કારણ કે ચોથા ગુણસ્થાન નું નામ જ એ છે. ઘણા લોકો એમ કે અમને એમ લાગે છે કે સમ્યક દર્શન થઈ ગયું છે, તો સમ્યક દર્શન થઈ ગયું છે કે નથી થયું કઈ ખબર નથી પડતી. હવે તમે બતાવો કે શું સમજવું. એ લોકોને કહીએ કે તમને એમ લાગે છે ને થઈ ગયું છે કે નથી થઈ ગયું, એવું લાગે છે એનો મતલબ 100% નથી થયું. કારણ કે જેને થયું હોય એને પૂછવું જ ન પડે. અંદરમાં અતિન્દ્રિય આનંદના સાગર ઉછળ્યા, એ દશા એવી આવીને દેહમાં રહીને દેહથી ન્યારું એ ચૈતન્ય ભણવું ત્યાં અનુભવમાં આવ્યું. એવું અનુભવમાં આવ્યું કે ત્યારે એ ક્રિયા અને ઉદય થી જુદું પોતાનું સ્વરૂપ ત્યાં અનુભવમાં આવ્યું. ઉદયની રીતે કાળ કરીને કાળના ક્રમે વહેતો હોય, આ નિરંતર કાળનો પ્રવાહ જેમ વહે છે, નિરંતર પર્યાયનો પ્રવાહ વહે છે, નવું 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 જગત જે આખું પરિણમી રહ્યું છે. આ જૂનું ગયું, નવું આવ્યું, આ પરિણમ. ચાઇનામાં ચાંદે ના જીવનમાં આવું થયું, એના મિત્રો બહારગામ ગયા હતા ફરવા માટે, કેટલા વર્ષો સુધી બહારગામ ફરવા ગયા અને ચાંદે પાસે પૈસા નતા એટલા. તો ચાંદે ને આવીને એના મિત્રોએ કહ્યું કે અમે 30 વર્ષ બધે ફરી આવ્યા, નવું નવું બધું જોઈ આવ્યા, પરંતુ આ નાના ગામમાં ગામમાં રહી ગયો. એને કીધું કે તમે નવું જોવા ગયા હતા, હું પણ અહીંયા નવું જ જોતો હતો. આ સમય વિતો નવું આવ્યું, આ સમય વિતો નવું આવ્યું, મેં દરેક સમયે નવું નવું ગામ અહીંયા દેખ્યું છે. કારણ કે કાળ તો વ્યતીત થઈ જ રહ્યો છે, તમે આટલો ખર્ચો કરીને આવ્યા, મેં વગર ખર્ચે દેખી દીધું નવું. એવો જે કાળનો પ્રવાહ વહેતો હોય ત્યારે અંદરમાં એક પ્રવાહથી જુદો હું અહીંયા છું અને એક સમય એવો આવે એ પ્રવાહ જે છે ને એ પ્રવાહ હું છું એમ નહીં, આ રાગનો વિકલ્પ, એ રાગનો વિકલ્પ એ પ્રવાહ જે છે હું છું એ તો અનુભવ નથી, પણ રાગનો વિકલ્પ અને પ્રવાહ જે છે એ હું નથી એવો જે ભાવ એ પણ અનુભવ નથી, એ પણ વિકલ્પ છે. રાગનો વિકલ્પ હું નથી એ પણ વિકલ્પ છે. અનુભવ થયો ત્યારે રાગનો વિકલ્પ એ નહીં પણ જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી ધ્રુવ. અને રહસ્ય તો એવું છે, આ બહુ સૂક્ષ્મ રહસ્ય છે કે જે પર્યાયમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અનુભવમાં આવે જે પર્યાયમાં વિકારી રૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે એ પર્યાયમાં પર્યાય પણ અનુભવમાં નહીં અને દ્રવ્યમાં એવી તન્મયતા પર્યાયમાં દ્રવ્યની જે પર્યાય સ્પર્શના થઈ ને એ વખતે પર્યાય સંબંધી પણ વિકલ્પ નથી જે અનુભવ કરવા વાળી તો રાગના વિકલ્પ વાળી પર્યાય ક્યાં ક્યાં હોય આનો ભાવ સૂક્ષ્મ છે જીભ છે આ જીભ જેના ઉપર અનુભવ થયો રસગુલ્લાનો તો રસગુલ્લા અહીંયા છે અને જીભ પર મૂક્યા તો જયારે જીભ પર મીઠાશનો અનુભવ થયો એ સમયે જીભનો વિચાર આપણને કેટલો આવે છે રસગુલ્લાનો કેટલો આવે છે જયારે જીભ ઉપર રસગુલ્લું મૂક્યું ત્યારે આપણને જીભની યાદ નથી આવતી જીભ શું કરે છે જીભ કેવી છે રસગુલ્લું તો જેમાં અનુભવ થાય છે એ અનુભવ કરનારાને પણ અનુભવ કરનારાનો વિકલ્પ નથી અનુભવમાં જે આવે છે એના ઉપર જોર છે એ પર્યાયમાં પર્યાયનું જોર નથી પર્યાયમાં ત્રિકાળી ધ્રુવ ચૈતન્યનું જોર છે એનું નામ અનુભવ છે અને આવી અનુભૂતિની દશા વગર સમ્યક દર્શન નથી મુનિ ધર્મ તો દૂર એટલે કૃપાળુ દેવ કહે છે શરૂઆત જ ત્યાંથી કરી જયારે થઈશું બાહ્યાંતર નિર્ભર થયું હવે બસ આના માટે એક જ એક નિર્ણય તો પેલા થયો કે સીધી રીતે ઘરેથી નીકળી જવું છે સીધી રીતે ઘરેથી નીકળી જવામાં ભલાઈ છે જો સીધી રીતે નહીં નીકળ્યા તો આડા થઈ નીકળવું પડશે સીધી રીતે નીકળવાનું નામ મુનિ ધર્મ અને આડા થઈ નીકળવાનું મનામી હા મૃત્યુ થઈને પછી એટલે બે વિકલ્પ આપણી સામે છે કે કેવી રીતે પ્રવાહ નીકળવું છે જયારે ત્યાગ કરે તો ત્યાગની અંદર ત્યાગું છું એવો વિકલ્પ પણ ત્યાં નથી આ જોર આના ઉપર આપવાનું છે ત્યાં એના ઉપર પણ નથી કે હું ત્યાગું છું મેં આટલું ભોગ્યું કારણ કે પેલા આટલું ભોગવું છું એના ઉપરનું જોર હતું હવે આટલું ભોગવવાનું હું છોડું છું એના ઉપર જોર દે એમાં અહંકાર એનો એ જ રહ્યો એટલા માટે આજે થોડી સૂક્ષ્મ ચર્ચા એ પણ કરવી છે કે દ્રષ્ટિ મુનિપણું પાડ્યું અને કૃપાળુદેવ અહીંયા જેને અપૂર્વ અવસર કહે છે તો ખાલી બહાર થી મુનિપણું પાડવાનું નામ અપૂર્વ અવસર નથી કારણ કે એ તો પૂર્વે કેટલી વાર આવી ગયું તો એમાં અને આ અપૂર્વ અવસરમાં એ બેમાં શું ભેદ છે એના ઉપર પણ આપણે થોડી ચર્ચા કરીશું ગ્રહણ કરું છું ને ગ્રહણ કરેલાને હું ત્યાગું છું એ ઘટના સ્મરણમાં આવી એક રાજાનો મિત્ર છે લંગોટીયો મિત્ર છે અને આગળ જતા તો આ રાજા થયા પણ એ લંગોટીયો મિત્ર સંન્યાસી બની ગયો ત્યાગી બની ગયો અને દેશ દેશમાં દુનિયાભરમાં એની ખ્યાતિ ફેલાવા લાગી કે કેટલો મોટો સંન્યાસી એવો ત્યાગી પુરુષ છે રાજાને સમાચાર મળ્યા કે મારો લંગોટીયો મિત્ર જે સંન્યાસી બની ગયો છે એ મારા રાજ્યમાં આજે પ્રવેશ કરવાનો છે તો એને બધા જ લોકોને રાજ્યમાં ત્યાં કહી દીધું મંત્રીઓને બોલાવીને કે આખા રાજ્યને ફૂલોથી શણગારો ગાલીચાઓ પાથરી દો રસ્તા ઉપર અને દીવાઓ પ્રગટાવો કારણ કે મારો લંગોટીયો યાર જે સંન્યાસી આજે મારા રાજ્યમાં મારા દરવાજા પર આવ્યો છે, મારે એનું ભવ્ય સ્વાગત કરવું છે. અને એ લંગોટીયો મિત્ર આવ્યો, જે સંન્યાસી આવ્યો અને આવીને રાજા સુધી પહોંચે ત્યાં તો ગાલીચો જે પાથર્યો તો એ ગામના દરવાજેથી રાજ્યના દરવાજેથી લઈને રાજમહેલ સુધી કાદવ કિચડ વાળો થઈ ગયો અને કપડા પર કાદવ કિચડ વાળા. તો રાજાને શંકા થઈ કે ભાઈ તે આ શું કર્યું, કેમ આ કપડા તારા આટલા બધા ગંદા છે ભાઈ, બહાર તો વરસાદ જેવું કઈ છે નહીં અને આટલા કાદવ કિચડ વાળા કપડા કેમ. ત્યારે એ વ્યક્તિએ કીધું કે તું તારી અમીરી બતાવે છે આ બધું શણગારીને, તો પછી મારે મારી ફકીરી બતાવવી પડે કે નહીં કે અમે કાદવ કિચડ વાળા. રાજા એ ફકીરને ગળે લાગી ગયો અને કીધું કે આનંદ મિત્ર આજે તને મળીને ઘણા વર્ષો પછી મળ્યા, મેં વિચાર્યું તું કે તારામાં કઈ વિકાસ થયો હશે પણ તું તો ત્યાંનો ત્યાં જ છે, હજી તારી નજર તો એ બધા ઉપર જ છે, મારું ધ્યાન મારો ઉદ્દેશ એવો કઈ નતો કે મારે તારી સામે આ બધું બતાવું, પણ હું તો એટલો ઉત્સાહમાં હતો. આમ જોઈએ તો એમ લાગે કે કાદવ કિચડમાં જે ગાવો મેલો થયો હોય કેટલો મોટો, જેને સાદગી વાળો સંન્યાસી ત્યાગી. અને આ રાજાનું જોઈએ તો એમ લાગે કે કેવા દીવડા પ્રગટાવાને ફૂલ કટકા ત્યાં સળગાર્યા છે, કેવો પાપી, અંદર કોઈ જોતું નથી અંદર શું છે. રાજાની દશાને હું ઊંચી કહું છું એ ફકીર કરતા પણ, ખરેખર એ છે કે તમે જેવા અંદર એવા બહાર, દ્વંદ્વ મટી જાય. અને એટલા માટે જ તે જ્ઞાનીઓની દશા એવી છે કે ભરત ચક્રવર્તીને અંદરમાં યુદ્ધ કરવાનો ભાવ આવ્યો, યુદ્ધ કરવાનો ભાવ આવ્યો ને બારમાં યુદ્ધ કર્યું. પણ યુદ્ધ કરવાનો ભાવ આવે યુદ્ધ કરવાનો ભાવ આવે અને બારમાં યુદ્ધ યુદ્ધ કરવાનો ભાવ અંદરમાં આવે અને બહારમાં યુદ્ધ ન કરે તો આ થયો દ્વંદ્વ, થયો અંદરનું અલગ ને બહારનું અલગ. એટલે તમને જો ગ્રહસ્થ દશામાં રહેવાનો ભાવ હજી રાગનો પડ્યો છે અને તમે ગ્રહસ્થમાં દશામાં રહો છો તો આનું નામ થઈ ગયું સરળતા, કે જેવા અંદર ભાવ છે તમે એવું કરો છો, સ્વીકાર તો કરો છો અને ભાવના છે કે આ દશામાંથી હજી ઉપર જવું છે, પણ પેલા સ્વીકાર થાય દોષોનો તો આગળ વિકાસ થાય. એટલા માટે તે દ્રવ્યલિંગી મુનિ બારમાં બધું છોડી દે, આપણે જે આવે છે ને ધર્મના રસ લક્ષણમાં એની પૂજામાં આવે, ગાલી સુની મન ખેદન આનો ગુણકો અવગુણ કહે બખાનો, કહી હે બખાનો વસ્તુ છીને પાંધ માર બહુ વિધિ કરે, ભરતે નિકારે તન વિદારે પેર જો ના સા કરે. તો એ ગાળ આપી તો પણ ખેદ ન થયો, તમારામાં સારા સદગુણ છે અને તોય તમારામાં દુર્ગુણ તમારે બતાવ્યા કે તમારામાં કેટલા દુર્ગુણ ભરેલા પડ્યા છે તો પણ કઈ ન થયું. ગુણકો અવગુણ કહે બખાનો, અને કઈ હે બખાનો વસ્તુ છે ને, આટલું જ નહીં આટલું તો કીધું પણ તમારી વસ્તુ તમારા ઘરમાં આવી નહીં જાય અને બાંધે મારે બાંધ માર બહુ વિધિ કરે, એનાથી જે કઈ થતું તું એ બધું જ કરે, તમારા જ ઘરમાંથી તમને બહાર ભગાડ્યા અને જે કઈ થતું તું મારીને ભગાડ્યા અને તમે નીકળી ગયા ચૂપચાપ બહુ વિધિ કરે, અને આટલું જ નહીં આમનામ તન વિધારે શરીરને ચીરી નાખે, પેર જોના તાહા ધરે તો પણ જેના અંદર વેર ન ધારણ કર્યું આવી રીતે ચૂપચાપ જે નીકળી ગયા એવા દ્રવ્યલિંગી ને પણ ધર્મ પ્રગટ થયો નથી. આટલું કરે છે તોય કેમ? કારણ કે બધામાં ભાવના એ છે કે સહન કરું છું. આ બે માં બહુ મોટો ફરક છે. સહન કરું છું અને સહજ રૂપે લઉં છું. અજ્ઞાની સહન કરે છે. એ તો ભાષા એવી વપરાય છે કે મુનિરાજ 22 પરિસહને સહે છે, પણ સહનમાં મતલબ એ સહન કરતા નથી. સહન કરવાનું હોય તો બધા સહન કરે છે. સાસુ વહુ નું સહન કરે છે, વહુ સાસુ નું સહન કરે છે, આ સહન તો કરે છે. પણ અંદર માં જે ભાવ પડ્યો છે એ ભાવના કારણે બંધન છે. દ્વેષ નો ભાવ અંદર છૂપો પડ્યો છે, એ બોલી નથી શકાતો. જાપાનમાં આવું થાય છે, ત્યાંની ફેક્ટરીઓમાં જ્યાં જ્યાં આપણા પ્રવચનો થાય ત્યાંની એક વસ્તુ મેં જોઈ ત્યાં કે એક કામ કરનારા એમ્પ્લોયર્સ છે બધાના માટે એના શેઠે પ્રવચન ગોઠવ્યું હોય. શરૂઆતમાં તો પ્રવચનનો ઉદ્દેશ્ય બીજો હોય કે તમે સંતોષ ઉપર પ્રવચન આપો છો. બધી જ ફેક્ટરીઓમાં એ લોકોનો આ ઈચ્છા થાય કે સંતોષ ઉપર પ્રવચન આપો. એટલા માટે કારણ કે આ સંતોષ ઉપર પ્રવચન આપશો તો બધા જે કામ કરનારા લોકો છે એ વધારે પગાર નહીં માંગે. આ સંતોષ છે કે જીવ છે. તો સંતોષ ઉપર અને પછી બધી વાત કરે એ બધી ફેક્ટરીના આગળ એક નાનું ઓરડી બનાવેલી છે અને એ ઓરડીમાં મેનેજરના માલિકના પૂતળા બનાવી રાખ્યા છે અને જે પણ કામ કરનારા એ માલિકને કે મેનેજરની સામે ગુસ્સો કરવો હોય, કંઈ પણ કરવું હોય એ બધું ત્યાંથી કરી શકે. એટલે ખાલી થઈ જાય અંદરમાં જે ભરેલો હોય ને, અને તમે બૂટ લઈને જાઓ, ચંપલ લઈને જાઓ, એના ગાલ ઉપર ચંપલ મારો, તમારે જે કરવું હોય કરો, લાકડી મારો, બધું ત્યાં પડ્યું હોય. એ તમારે જે કરવું હોય કરવાની છૂટ છે. અને એ જણાય તો ટ્રાય કરીએ પૂતળાને જ બહાર કાઢી નાખવાની. ક્યાં ના કાઢો, હાલ ફેક્ટરીમાંથી જ કાઢો. એટલો ગુસ્સો પણ એ તમે બહાર કાઢી નાખ્યો, બહાર નીકળી ગયો. કસાય વગરનો થોડો થઈ ગયો, કસાય તો હજી અંદર ફરેલો પડ્યો છે. ગુસ્સાને બહાર કાઢવાથી ગુસ્સો જતો નથી રહેતો, અંદરમાં સ્વરૂપમાં સ્થિર થવાથી ગુસ્સો જતો રહે, ઘટાઈ જતો રહે છે. આ તો ઉભરો આવ્યો અને બહાર નીકળ્યો, એ ઉપાય નથી. અને એટલા માટે છે કે બે રીતે, એક દબાઈ દબાવી દેવું એ પણ ઉપાય નથી અને એક બહાર કાઢી નાખવો એ પણ ઉપાય નથી. જો આ દબાવી દે તો પણ એનો નાશ થતો નથી અને વ્યક્ત કરી દે તોય નાશ થતો નથી. પણ આ બે થી ન્યારું એવું જે સ્વરૂપ, એ સ્વરૂપની અનુભૂતિથી ક્રોધનો ભાવ છૂટે છે. દ્રવ્યલિંગી મુનિ દ્રવ્યલિંગી પણ ધારણ કરે તો પણ એનો સંસાર કેમ ચાલુ રહે છે? કારણ કે અત્યારે ગ્રહસ્થ દશામાં એનું નામ હતું રમેશ અને દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈ લીધા પછી નામ બદલાઈ ગયું અને નામ થઈ ગયું સુરેશ સાગર. હવે સુરેશ સાગર નામ થઈ ગયું, સુરેશ સુરી નામ થઈ ગયું. અહીંયા ગ્રહસ્થ દશામાં કોઈ એમ કીધું હતું ને એ રમેશ અહીંયા આવ, તરત જ એમ લાગતું હતું કે આ મને કીધું. હવે તો એમ કે સુરેશ સાગરજી ત્યારે પણ એમ જ લાગે છે કે આ મને કીધું. તો વાત એ છે કે બંને સ્થિતિમાં શરીરની જે નામ હતું એમાં તે હું પણ તો રહ્યું. અહીંયા આ નામમાં હતું, ત્યાં બીજા નામમાં થયું, પણ મિથ્યાત્વ એવું ઉભું રહ્યું. એટલા માટે દ્રવ્યલિંગી પણ ધારણ કરીને પણ મુનિ તો નહીં પણ તમને દ્રષ્ટિ પણ ન થયા. અહીંયા અને ત્યાં જવામાં બે માં બહુ મોટો ફરક. અહિયાં હતા તો આ ઘરને હું ચલાવું છું એવું કર્તૃત્વ હતું. સમયસાર માં લખ્યું છે કે પોતાને વિષ્ણુ માને છે એ દ્રવિડિંગી વિષ્ણુ નો રોલ કરે. ત્રણ છે ને, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, ક્રિએટર પ્રોટેક્ટર અને ડિસ્ટ્રોયર. તો એ પોતાને એમ માને છે કે હું પ્રોટેક્ટર છું, એટલે અહીંયા ચાર જણાને ઘરમાં હું સાચવતો હતો. પેલા તો આટલાનું જ કર્તૃત્વ કરતો હતો, ચાર જણાને હું ત્યાં રાખું છું, ચાર જણાને બચાવું છું, ચાર જણાની જિંદગી મારાથી ચાલે છે. દીક્ષા લીધા પછી હવે નીચે દેખીને ચાલે તો જેટલા જીવ જંતુ બચે આ બધાને હું બચાવું છું, આ બધાની રક્ષા હું કરું છું. એનું કર્તૃત્વ પોતાની ઉપર કરે છે કે મેં આટલા જીવોની રક્ષા કરી. એટલા માટે છે આ કાળમાં કૃપાળુ જીવ જે સાધુની ચર્ચા અપૂર્વ અવસરમાં કરે છે એ સાધુના દર્શન પણ દુર્લભ છે. આ એ સાધુ છે કે જેમને નમોકાર મંત્રમાં નમસ્કાર કર્યા છે, નમો લોયે સર્વ સાહુણમ. ખાલી ઘર છોડી દેવા વાળા નમસ્કાર નથી કર્યા, અંતરમાં સમ્યક દર્શને એકલું નહીં, સમ્યક દર્શનની સાથે ત્રણ કષાય ચોપડીનો અભાવ થયો હોય અને સકલ ચારિત્ર રૂપ વિતરાગ પરિણતિ પ્રગટ થઈ હોય અને 12માં 28 મૂળગોળનું પાલન સહજ રૂપે થતું હોય એ ભાવલિંગી સાધુ છે. એમને તે આચાર્ય ઉપાધ્યાય સાધુ એમાં જે નમસ્કાર કર્યા, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સબ સાહુણમ, એમને નમસ્કાર કર્યા છે આચાર્ય ઉપાધ્યાય સાધુમાં. પંચ પરમેશ્રીમાં જે છે, હરિયંત પરમેશ્વર, સિદ્ધ પરમેશ્વરી, આચાર્ય પરમેશ્વરી, ઉપાધ્યાય પરમેશ્વરી, સાધુ પરમેશ્વરી, પણ ચત્તારી મંગલમમાં ત્રણ જ લીધા એ પાઠમાં. હરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, એ રહી ગયા આચાર્ય અને ઉપાધ્યાય. એમાં આવી ગયા મોટાભાગે લોકો એમ કહેતા હોય, એમાં આવી ગયા, એમાં આવી ગયા તો લઈએ ભાવે તો લેવાનો વાંધો નથી. પણ એનું બીજું કારણ એ છે એમાં નથી આવ્યા, કારણ કે અરિહંત સિદ્ધ અને સાધુ આ ત્રણ પદને જ લીધા ચત્તારી મંગલમમાં, કારણ કે મોક્ષે જવા માટે ત્રણ પદ કમ્પલસરી છે, પેલા બે નહીં. આચાર્ય અને ઉપાધ્યાય થવું જરૂરી નથી મોક્ષે જવા માટે, આ ત્રણ થવું તો જરૂરી છે, એના વગર મોક્ષ નથી. અને આચાર્ય ઉપાધ્યાય જે ત્રીજું પદ ને ચોથું પદ જે ઓપ્શનલ છે, કોઈ જે મુનિ છે, મુનિ હરિયન થયા, હરિયન વિશિષ્ટ થયા બસ. અને ખરેખર તો આચાર્ય ઉપાધ્યાય ને નહીં, આચાર્ય ઉપાધ્યાય પણ એ પદ્મી ને છોડી સાધુ થઈ જાય, એ બોધ સાથે એ પણ નથી પામતા, એ બીજો નવો બોધ છે સાધુ નો સંઘ એનું લીડર. આદેશ અને ઉપદેશ નો અધિકાર, ઉપદેશ નો અધિકાર આ બંને માંથી નીકળી જાય. અને ખાસ વાત એ છે કે આચાર્ય અને ઉપાધ્યાય બે પદ જે આચાર્ય ઉપાધ્યાયના પદ અનિવાર્ય હશે. અત્યારની હાલત એવી છે કે આચાર્ય અને ઉપાધ્યાય જે અનિવાર્ય નથી, લોકો એ પદને પહેલા પામવા માંગે છે, ક્યારે હું આચાર્ય બનું, ક્યારે ઉપાધ્યાય. એટલે એ જ કે આપણને ખરેખર અંદરનો વિકાસ નથી કરવો બહારમાં કોઈ પણ રીતે. અને એક વાત ખાસ યાદ રાખવી કે પેલા ધર્મ સાથે રાખીને પોતાને મહાન માનતો હતો અને મનાવતો હતો, હવે ધનને છોડીને તેમ માને છે કે અમે આટલું છોડી દીધું. ત્રણ, કે પુત્ર પત્ની પરિવાર સગા સંબંધી આ સ્વાર્થના સગા છે, સ્વાર્થના સગા છે એમ માનીને એને છોડી દીધા. ધન સંપત્તિ છે એને છોડી દીધી. બધું બાર માં આછોડતા જાય. ચેતન ને પણ છોડ્યા ને જળ ને પણ છોડ્યા. પુત્ર પત્ની પરિવાર ચેતન અને આ ચંદ સંપત્તિ છે. પણ એવું થયું કે દ્રવ્યલિંગી મુનિ ને શું થાય કે છોડી તો દીધું, હવે એક પરિવારજનો હતા ને જે સ્વાસના સગા તેમ કરીને છોડ્યા હતા, એ પરિવારજનો પાછા એમના દર્શન કરવા ગયા. તો જેવા દર્શન કરવા ગયા ને તો આમણે જોઈ લીધા કે દૂરથી આવે છે દર્શન કરવા માટે. આ સાધુ અંદર ગુફામાં જતા રહ્યા, સંતાઈ ગયા કે આ પાછા પાછા જો મને હેરાન કરવા આવ્યા. એટલા માટે એ પામતા નથી. પેલા રાગ નો ભાવ હતો, હવે દ્વેષ નો ભાવ થઈ ગયો કે જો આ પાછળ પાછળ આવ્યા. ત્યારે તો એવી રીતે જાણે કે હું આને ઓળખતો જ નથી, આ કોણ આવી. એ ભાવલિંગી સાધુની દશા છે. દ્રવ્યલિંગી ભાગે છે એનાથી દૂર. ભાવલિંગી કહે છે નહીં, હવે અમારા માટે આ બધા સરખા, કોઈ ભેદ નથી. કે આ ઘણા લોકો તમે જે સાંભળ્યું હોય મહારાજ સાહેબો પાસે, આ મારા સંસારના કાકા ને સંસારના મામા ને આ શેર, અરે હવે સંસાર જ નથી રહ્યો તો સંસાર યાદ કેમ આવે છે? સંસારના મામા સંસારના કાકા યાદ કેમ આવે છે? અને નાના નાના તમે નિયમ લીધો, રાત્રિ ભોજન નો નિયમ લીધો, રાત્રિ ભોજન કરો, કનમૂળ નો નિયમ લીધો કનમૂળ, તમે ખરેખર એનો ત્યાગ કર્યો હોય, તમે ખરેખર ત્યાગ કર્યો, તમે માંસ નો ત્યાગ કર્યો કે આ ત્યાગ કર્યો, પણ બીજો માંસ ખાતો હોય તમને કેવું લાગે છે? કે ના એના પ્રત્યે તો ભાવ આવે છે કે કેવો પાપ કરે છે, કેવો પાપી છે. દ્રષ્ટિમાં આવ્યું એવું કે કેવો પાપી છે કે હા આવ્યું તું, પણ તમે હજી માંસ તમે નથી છોડ્યું. કારણ કે તમને એ જ દેખાય જયારે તમે નવી વીટી પહેરી નીકળ્યા હો ને, ત્યારે બધાની આંગળી ઉપર નજર જાય કે કોણે કેવી પહેરી. કારણ કે પોતાનું તમે આમ સારું કરતા હોય બધાનું દેખાય, કોણ કેવું કરે કોણ કેવું કરે. અરે તમે તમારું કરો ને, અને કોઈ તમને સલાહ માંગે તો આપો, વગર માંગે સલાહ શું કામ કોઈને આપતી. બધા પોતપોતાનું કરે, પણ આપણને રસ બીજાને સલાહ આપવા, પોતાના કરતા બીજાના પરિવર્તનમાં વધારે રસ. એટલી કરુણા વરસાવીએ છે જગતના ઉપર કે બધા સુધરે, પણ અહીંયા મારા પોતાની અંદર એક પણ સમય માટે એવો ભાવ ન આવે. નવા કપડા તમે પહેર્યા હોય બીજાનું દેખાય, બીજા એક એવા નવા કપડા પહેર્યા. જેવું આપણે અહીંયા પોતે જોઈએ છે એવું બીજાને જોઈએ છે. અને ત્યારે જ આવું થાય છે કે પોતે બહારથી કપડા છોડ્યા હોય, સંન્યાસ લઈ લીધો હોય, ત્યારે જો સારા કપડા પહેરેલો આવ્યો એમ લાગે આ તો બસ પાપી આવ્યો, આ તો જેમ સંસારમાં પડેલો આવ્યો છે, એવો દેખાતો જ નથી આ પરમાત્મા આવ્યો. કારણ કે પોતાને ત્યાગી માન્યો એ બીજાને ભોગી માનવાનો, એ એવા રૂપે જ દેખવાનો. અને જેને પોતાને પરમાત્મા માન્યો એ હવે જગતમાં બધાને પરમાત્મા માનશે. શરૂઆત અહીંથી થાય, જેવું આપણા અંદર અહીંયા છે એવું જગતમાં બીજાનામાં આપણને દેખાય છે. અને એટલા માટે દ્રવ્યલિંગીને બાકી બધા કીડા મકોડા દેખાય છે. એવા આ તો જો કઈ કરતા નથી, કઈ ધરણ કરતા નથી, સંસારમાં સંસારમાં પડ્યા છે, આટલા ભોગોમાં ભોગોમાં પડ્યા છે, અને મેં કેટલું ત્યાગ્યું છે. ત્યાગનારાને બીજા ભોગી દેખાય છે. ભાવલિંગી મુનિ કહે છે બીજાના જે અંદર ઉત્પન્ન થવા વાળો ભાવ એ મારા માટે અજીવ તત્વ છે. બીજાનામાં જે ભાવ ઉત્પન્ન થયો એ અજીવ તત્વ છે. અને પોતાનામાં જે ભાવ ઉત્પન્ન થયો એ આશ્રવપન તત્વ છે, રાગદ્વેષનો ભાવ. અને રાગદ્વેષનો ભાવ જે પોતાના આત્મામાં ઉત્પન્ન થયો એ આશ્રવ તત્વ ને બંધ તત્વ કીધું. અને તમારામાં જે રાગદ્વેષ થાય એ મારા માટે અજીવ તત્વ છે. મારા માટે જ્ઞાનનું ધ્યેય છે, મારે છોડવાના નથી એને. મારે તો અહીંયા જે થાય એને છોડવાના છે. એટલે જ્ઞાની એ કીધું જીવ અને અજીવ તત્વ જ્ઞેય છે, આશ્રવ અને બંધ ધ્યેય છે, સંવત નિર્જરા ઉપાધેય છે, ને મોક્ષ પરમ ઉપાધેય છે. એટલા માટે કારણ કે પોતાના ભાવ જ છે એ, બીજાના ભાવ નહીં. બીજાના ભાવ જ્ઞાનનું જ્ઞેય છે, નહીં તો તમને કેટલો કષાય બીજાના માટે થઈ જાય. એ તો આ કેવું પાપ કરે, આ કેવું પાપ કરે, આ કેટલું પાપ કરે, ને પોતાને આશ્રમ બંધ કરી જાય. એટલે બીજાના ભાવોને માત્ર જ્ઞાનનું જ્ઞેય જાણે છે, અને કોઈ બીજા ભાવ નહીં. એના ભાવેની પાસે. દેવલિંગી મુનિ ને આવું થાય છે એટલે કૃપાળુદેવ કહે છે એક એવી દશા પ્રગટ થાય કે જ્યાં પરથી આખી દ્રષ્ટિ હટી ગઈ, ત્રણેય કાળથી એ જ્ઞાન વર્તે. જેમ અહીંયા કીધું ને કે વાળ કપાઈ ગયો પછી એમ માની જવા વાળ મારો નહીં, પણ શરીરનું એવું છે કે શરીર અનુભવ થયો કે હવે આ મારું નથી, એમ એટલું નહીં પણ ત્રણેય કાળમાં આ શરીર મારું છે જ નહીં. ભૂતકાળમાં પણ આ દેહ મારો નહોતો, વર્તમાનમાં મારો નથી અને ભવિષ્યમાં પણ મારો થવાનો નથી. ત્રણેય કાળથી એ જ્ઞાન, કારણ કે ત્રણેય કાળમાં અજ્ઞાનીને પોતાપણાનો ભાવ વર્તમાનની પર્યાયમાં સ્વીકારી ત્રણેય કાળમાં પોતાપણાનો ભાવ પડેલો હોય. એમાં કીધું કે આ ઘર છે, આ ઘર કોનું છે? આ ઘર મારું છે. આ ઘર તમારું ક્યાં છે? આ તો ભાડાનું ઘર છે. તો કે આ પણ ભાડાનું ઘર છે, અત્યારે તો મારું છે ને, અત્યારે ઠીક છે, અત્યારે તમારું છે. આ વર્તમાનમાં થયું મારા પણ, જે મારું હતું જ નહીં પણ એમાં વર્તમાનમાં મારું માન્યું. અને કોઈ ઘર છે રસ્તા ઉપર જતા હતા પછી એ વ્યક્તિએ કીધું આ ઘર દેખાય છે, આ ઘરે મારું ઘર. એને પૂછ્યું આ ઘર તમારું કેમ થયું? તો કે પેલા હું અહીંયા રહેતો હતો, આ ભૂતકાળથી આ ઘર મારું ઘર. અને હજી આગળ ગયા તો કે આ ઘર મારું ઘર છે, કે આ તમારું કેવી રીતે થયું? તો કે ખરીદવાનો વિચાર આ ભવિષ્યમાં મારા પણ. તો વર્તમાનમાં તે ભૂતકાળના અંદર, ભવિષ્યમાં અને વર્તમાનમાં ત્રણેય કાળની વસ્તુમાં હું પણ મારા પણ પડેલું છે. એટલા માટે સાધુ દશાનો મતલબ એમ નથી કે આ પુત્ર પત્ની પરિવાર આજથી હવે મારા નથી, એમ નહીં. આ પુત્ર પત્ની પરિવાર ન તો મારા હતા, ન મારા છે, ન મારા થશે, એવો જે અનુભવ એનું નામ ભેદ જ્ઞાન વાળો અનુભવ. એ સાચો ધર્મ છે. ત્રણેય કાળથી જુદા પણ વર્તે, નહીં તો તકલીફ થાય કે મારા હતા ને લાવીને તો જોયાવું શું થતું છે એનું. મારા હતા આ જે નિયમો કૃપાળુદેવ જે દશાની વાત કરે છે, સહજ દશાની વાત કરે છે, નેચરલ દશાની વાત કરે છે. અંતરથી બહારમાં જે પ્રગટ થયો છે વૈરાગ્ય એની વાત કરે છે કૃપાળુદેવ. એની વાત કરે છે કે કેરી પાકી ગઈ હોય પછી એ ઝાડથી અલગ થઈ જ જાય, વૈરાગ્ય પાછો પછી એક પરિવારથી છૂટો પડી જાય, એ દશાનું નામ અપૂર્વ અવસર છે. વૈરાગ્ય પરિપક્વ થયો હોય સ્વરૂપના વિચારના પડે, ભાવુકતામાં આવીને અંદર તે તત્વના વિચાર અને તત્વચિંતનના બળ પર, અનુભૂતિના બળ પર, વિકરાગ પરિણતિની નિર્મળતાના બળ પર એનો ત્યાગ થાય છે. અને એટલા માટે તે કૃપાળુ દેવ અહીંયા એ દશાની વાત કરે છે. દરેક સમય વારંવાર તત્વના વિચારના બળ પર અંદરમાં પર એક દ્રઢ સંસ્કાર, અંદરમાં એક ચૈતન્ય તત્વ જ હું છું, આ જ હું છું, આ જ હું છું, એવું બીજ ઉપાય છે. એ સમયે ભૂતકાળમાં જે કંઈ પણ માન્યું હતું, કર્યું હતું, એ બધા તે વિકલ્પો એવા ભૂસાતા જાય. એટલા માટે એ બધામાં હું ક્યાંય હતો જ નહીં. આ ચૈતન્ય પણું અનંત અનંત દેહને ધારણ કર્યા અને અનંત દેહની ક્રિયા એવી રીતે છૂટી. આ અનંત વાર આવી રીતે મુનિ થયો. મુનિવ્રત ધાર અનંત વાર દ્વિ વખત ઉપસાય નવમાં થયે સુધી છે. પછી ત્યાંથી ગયો સીધો નીચે, તપ કરી કરીને રાજા બન્યો, રાજા બની પછી નરકમાં ગયો. મુકેશ્વરી થી પછી એવી રીતે રાજેશ્વરી થયો, રાજેશ્વરી થી નરકેશ્વરી થયો, આનું આજ પરિક્રમા એનું ચાલુ રહ્યું. ત્યારે બસ હવે ઉતાવળ ન કરવી, આ ધૈર્ય નો માર્ગ છે. ઉતાવળમાં ને ઉતાવળમાં જે મુનિ થાય છે એ ત્યાગ ગડબડ કરી દે છે. આ માર્ગ ધૈર્ય નથી, અંદરમાં પ્રોસેસ ચાલતી રહે. ધૈર્ય નો માર્ગ તમે જો ક્યારેક ઉતાવળમાં ઉતાવળમાં જવું હોય તો ઉતાવળમાં ઉતાવળમાં તમે ઘરેથી જવા માટે નીકળ્યા, ટેબલ નો ફાયો હતો ત્યાં પગમાં ઠોકર લાગી ગઈ તો દુખાવો થયો, 5 મિનિટ બેસવું થયું. ઉતાવળ વધારે કરવા ગયા એટલું જ મોડું વધારે થયું. ઉતાવળમાં ઉતાવળમાં ઉપરનું બટન નીચે, નીચેનું બટન ઉપર, એવી રીતે બંધ થઈ ગયું. આ ઉતાવળ, ઉતાવળમાં ઉતાવળમાં બહારગામ જવું હોય, સામાન તમારે લઈ જવાનો હતો કઈક બીજો અને લઈ ગયા બીજો, ને કામનું હતું બધું અહીંયા રહી ગયું. ત્યારે એવું થયું કે કામનું હતું અહીંયા રહી ગયો અને આમ નામ નીકળી ગયું. જેટલું ધૈર્ય છે આ ધૈર્ય નો માર્ગ. ઉતાવળમાં જોશમાં આવીને દીક્ષા લઈ લે એનો માર્ગ નથી. એટલે કૃપાદેવ અપૂર્વમાં હોશ ની વાત કરી, હોશ થી જે મુનિ ધર્મ નું પાલન કરે છે એવા સ્ત્રીની વાત કરે છે. હોશ જો, હોશ એટલે હું ચૈતન્ય સત્ય છું, એટલી નિરાળી દશા. હું સ્વરૂપ આપણે નિરાળો છું. નિયમ એ પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા જે લીધી એ પ્રતિજ્ઞા જે સાધુની પડાય છે એ પાળવા માટે થઈને પણ એને કઈ કરવું નથી પડતું. સહેજે એ ક્રિયાઓ થાય, સહેજે એવા વિકલ્પ આવે છે, પોતે કઈ એના માટે થઈને તૈયારી નથી. અંદરમાં ચૈતન્યના જોર આવતા છે, એનું જોર આવતા પર્યાયમાં સાથે સાથે એવા ભાવ રાગના આવે છે. મુનિ થવું છે, મુનિ થવું છે, મુનિ થવું છે એવો જે ભાવ એ મુનિ ધર્મ નો ઘાતક ભાવ છે. મુનિ થવું છે એવો ભાવ એ મુનિ ધર્મ નથી. મુનિ થવું છે એવો જે ભાવ આવે છે એ મુનિ ધર્મ નથી, કારણ કે રાગ છે. મુનિ થવાનો રાગ છે. મુનિ એટલે કોણ? કે ત્રણ કષાય ચોકડી ના છૂટવાથી જે વિતરાગતા, એ વિતરાગતા નું નામ મુનિ છે, રાગ નું નામ મુનિ નથી. આટલું જોર નિકાળી ધ્રુવ ભગવાન આત્માના લક્ષે એવું પર્યાયમાં ત્રણ કષાય ચોકડી નો અભાવથી વિતરાગતા પ્રત્યે વિતરાગતા એ મુનિપણું છે. એ વિતરાગતા મુનિપણું છે. આ મુનિ થવું છે એવો રાગ એ મુનિપણું નથી. મુનિપણાની ક્રિયા તો અત્યંત દૂર. આ તો સાચા ભાવલિંગી સાધુની વાત છે. ભાવલિંગી સાધુની બહારની ક્રિયા તો દૂર, પણ મુનિપણું પાડવાના જે વિકલ્પ આવે છે એ વિકલ્પ પણ મુનિધર્મ નથી. વિતરાગ ભાવ એ મુનિધર્મ છે. જે વિતરાગતા પ્રગટ થઈ કૃપાઓ દેશ આ દશાને પ્રાપ્ત કરવા માટે એવી દશા અમારી થાવ, અમે એવી દશાને પ્રાપ્ત થઈએ કે એની સાધનામાં સ્થિત થઈ ગયા હોઈએ, કે વનમાં જે હરણ વગેરે જે પ્રાણી છે એને ખંજવાળ આવે તો આ શરીરને પથ્થરની જેમ, ઝાડના થડની જેમ એમ સ્થિર એવું સમજીને એ શરીર સાથે ખંજવાળે, અને તો પણ અમને ખબર ન પડે કે કોણ આવી ખંજવાડ્યું. આ દેહની સ્થિતિ એવી થાવ, એટલે કે આ દેહ એવો સ્થિર હોય, પણ એ સ્થિર ક્યારે હોય? કે હું પોતે પોતાનામાં એવો સ્થિર થયો, ઉપયોગ સ્વરૂપમાં એવો સ્થિર થયો કે દેહની સ્થિતિ આવી છે. ધ્યાન રાખજો. આત્માની સ્થિરતા એવી, શરીર ખવાઈ જાય, પગ ખવાઈ જાય, ખવાઈ જાય તો ખબર ન પડે કે પગ ખવાઈ ગયો છે. સ્વરૂપના જોરે ધ્યાન. જ્ઞાન જાય તો પણ જોર સ્વરૂપ ને છે. રોજના 12-12 કલાકના પ્રવચન આપો, 10-10 દિવસ સુધી 120 કલાકના પ્રવચન, પછી ઉલટી ચાલુ થઈ બહુ રોજના 12 કલાકના પ્રવચન ચાલતા ઉલટી ચાલુ, અને ઉલટીમાં લોહી પાછી લોહી ની ઉલટી ચાલુ. વોશ મશીનમાં લોહી પડ્યું છે, ઉલટી થાય ને બેઝિનમાં એ લોહી પડ્યું એ ખબર પડી. આ લોહી પડ્યું એ જાણ્યું કે આ જાણ્યું કે લો જ લોહી આ પડ્યું, એ લોહી પડ્યું એ જાણ્યું. તો જાણનારો એ લોહીની સાથે ગયો કે હજી અહીંયા જ છે, હજી અહીંયા જ છે. તો મારું કઈ નથી ગયું, ભલે જેટલું લોહી ગયું તે ગયું, એમ મારું કઈ નથી ગયું. અને એક વાર વિચારથી પણ આ ચિંતન જો ચાલે છે, આટલું લોહી જો છૂટે છે એને છોડવામાં જો જ્ઞાતા હજી નથી રહેતો, તો આખો દેહ છૂટશે. લોહી ને માંસ ને હાડકા નો પિંડ એનો જ્ઞાતા ક્યાં રહેશે? એની તો આ તૈયારી છે, પહેલેથી એ તૈયારી વર્તે. એટલા માટે જ્ઞાનીઓને આ નિયમોના સહેજે પાલન થાય છે. કૃપાળુદેવની દશા આ હતી. કૃપાળુદેવ ભાવના ભાવે છે, એ પોતરી કૃપાળુદેવના પર જે લંગોટ જેવું જે દેખાય છે, જે પોતામાં એટલું જ છોડવાનું હતું, છેલ્લી ઘડી હતી, આટલું જ છોડી દીધું હતું, મુનિ થઈ જાય. જ્ઞાની હતા, અંદરમાં ત્રણ કશાય ચોકડીના અભાવપૂર્વક વિતરાગ પરિણતિ ન પ્રગટે તો નહીં દેખાડે કોઈની સામે આવો કે અમે મુનિ છીએ. હજી અમે ગ્રહ સ્વીકાર કરી લઈએ, અને આ સ્વીકાર કરવો એ કેટલી મોટી વાત છે કે આટલી ખરી પોતની જે પહેરેલી છે એને છોડવાની છે. પણ નહીં નહીં, હજી અંદરમાં એવો, અંદરમાં હજી એટલી ત્રણ કસાય ચોકડીના અભાવવાળી વિતરાગતા નથી પ્રગટ થઈ. પીછીને કમંડલ લઈને મુનિ ધર્મનું પાલન અને બારમા ને અંદરથી બંને રીતે એ નથી. આ દશા પોતાની અંદર જેવી દશા હોય એવું બારમા હોવું સારો. નામ દ્વેગ મટી ગયો, પાખંડ મટી ગયો, અંદર અલગ અને બહાર અલગ એવું નહીં જેવું છે. અંદર ટચ થાય છે સ્વરૂપ, અનુભવ થઈ રહ્યો છે. કોઈ પણ અવસ્થાના કાળે જ્ઞાનીને આ જાગૃતિ કરશે. જે પણ નિયમોનું પાલન થાય છે બધું એવું સહેજે થાય, એ કરવું નથી પડતું, વિકલ્પ જોડવા નથી પડતો. આમ કરું ને આમ કરું ને આમ કરું એ દશા અનુસાર જેમ થાય છે. જયારે અંતરમાં એવી વિતરાગતા અને નિર્મળતા ન પ્રગટી હોય ત્યારે પછી આ નિયમો લીધા પછી તમે એક નિયમ લઈ લીધો કે આજે મારે ઉપવાસ છે અને રોટલી ખાઈ લીધી તો કેટલો દોષ લાગે. હવે તમે નિયમ લીધો કે હું 4 હાથ જમીન દેખીને ચાલીશ, એરિયા સમિતિ પૂર્વક ચાલીશ, આ નિયમ લઈ લીધો, 4 હાથ જમીન જોઈને ચાલવાનો પ્રતિજ્ઞા તો લીધી. નાની પ્રતિજ્ઞા તૂટે તો ઓછું પાપ, મોટી પ્રતિજ્ઞા તૂટે તો મોટું પાપ. હવે મુંબઈ નો આવો ટ્રાફિક જેમાં ગાડીઓ એક પછી એક ચાલો ને ચાલુ ટ્રાફિકમાં, અને ત્યાં કોઈ નિયમ નહીં. અહીંયા તો લાઈન તોડવાની નથી અમેરિકામાં કે કેટલી ટેસ્ટ, પણ ત્યાં તો ગમે ત્યાં બાઇક એ અંદર આવ્યું ને આડું અવડું. હવે એટલો ટ્રાફિક, અને ત્યાં રસ્તો ક્રોસ કરવાનો, અને ત્યાં હવે 4 જમીન દેખીને ચાલશે કે પેલી ગાડીને દેખીને ચાલશે, ક્યાં નિયમ પડાય? અને આવા નિયમો તૂટે તો એનું પાપ એટલું ઘોર લાગે, પણ સોહેલ જે રસ રાગ નો પડ્યો છે મુંબઈ માં રહેવું છે. રૂપાઉદેવ છે કે તમારી દશા નથી આવી તો તમે દંભ લગ્ન કરો કે સાધુ છે. તમે સાધુ નહીં કહો પોતાને, કહી દો અમે ગ્રહ છીએ, અમારાથી ચાર આ જમીન દેખી મિશ્કેલ હતું. એટલે વનવિહારી સાધુ તે સાધુ છે, ભાવલિંગી સાધુ તો ક્યાં છે? આ કૃપાવતી જે કે છે, હા. અને એક વ્યક્તિએ શું કીધું, ત્રણ હજાર જેટલા મહારાજ સાહેબ ભણ્યા છે આપણી પાસે, એક મહારાજ સાહેબ સાથે અમે ગયા ત્યારે અમે કીધું કે કૃપાવતીએ તો કીધું છે કે સાધુ ક્યાં વિચરતો હોય કે સ્મશાનમાં, વળી વિચરતો સ્મશાનમાં, બરાબર છે. અને કૃપાવતીએ કીધું છે કે મુંબઈ જે છે સ્મશાન છે, એટલે અમે સ્મશાનમાં રહીએ છીએ. મુંબઈ સ્મશાન છે અને સાધુ તો સ્મશાનમાં રહેતો હોય. આ પણ એકદમ કરી દીધો, આ પણ ઊંધું તત્વ ગ્રહણ કરી દીધું. તેના માટે કઈ વાત કીધી કે કઈ ગ્રહણ કરી દીધું. એક એક વસ્તુ સમજવા જેવી છે, આ બહુ સમજવા જેવું છે કે ચોથા કાળની અંદર, ચોથા કાળમાં પણ ભરત ચક્રવર્તી જેવા જીવને પણ સાધુની શોધમાં રહેતા આહાર આપતા, સાધુને આહાર આપીને આહાર લેતા, તો ભરત ચક્રવર્તી પણ પોતે પોતે નીકળતા, પોતે મુનિની શોધમાં નીકળતા અને ન પણ મળતા. મુનિની શોધમાં તો નીકળતા, પોતે ન મળે. એ સતયુગની અંદર પણ સતયુગમાં સાધુ નતા મળતા શોધવા નીકળે તો, અને કળિયુગમાં મુંબઈ જેવા શહેરમાં ઘરમાંથી બહાર નીકળવા પડી ગયા. તો આ આ તો વધારે સતયુગ આવી ગયો, ઊંચો કાળ આવી ગયો કે સાધુ કેટલા ઈઝી મળી જાય. ઈઝી સાધુ નથી મળતા, સાધુ નહીં કુસાધુ મળે છે. સાધુ તો ઢંકાઈ ગયા, અને એટલા માટે કૃપાવદેવ અપૂર્વ અવસરમાં કહે છે, અને સાધુ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રહ છે. ભલે ભગવાન મોડું થાય ચાલશે, પણ જે હશે દિશા સાચી જોઈએ. ભલે મોડું થાય પણ દિશા સાચી જોઈએ. ક્યારે પણ બનીએ તો બસ દંભ કરીને તો નહીં કરીએ. અને કોઈ વ્યક્તિ પોતે આમાં એટલું મોટું પાપ લાગે તમને ખબર નથી કે કોઈ પોલીસ નો હોય ને પોલીસના કપડા પહેરી લે અને બધા કે હું પોલીસ છું અને પકડાઈ જાય તો કેટલો મોટો દંડ મળે એને. અને કોઈ પોતે પ્રાઇમ મિનિસ્ટર ન હોય ને પ્રાઇમ મિનિસ્ટરનો ડ્રેસ પહેરીને પ્રાઇમ મિનિસ્ટરની જેમ રૂપ ધારણ કરી લે અને ખબર પડે એને કેટલો મોટો દંડ મળે. એ પદ ઉપર પોતે નથી ને પોતાને એ પદ વાળો બતાવવો એ મોટો અપરાધ છે. અને પોતે સાધુના પદે નથી, અંદરમાં વિકરાત ભાવ પ્રગટ નથી થયો અને ખાલી બહારથી આ અમુક પાડીને એવી રીતે, આ બહુ મોટો અપરાધ છે. અને એ અપરાધ ન થાય એટલા માટે આ વાત બહુ સમજવા જોઈએ. ગ્રહસ્થ તો હોય, એક વ્યક્તિએ એકાદનું કર્યું, એક વ્યક્તિએ અનશન કર્યું, અનશન કર્યું આખો દિવસ ભૂખી છે, એકાદનું કર્યું અને એક સાઈડ આપણે આવે તે બધું માનીએ છીએ. હવે જેને એકાદનું કર્યું એને દસ રોટલી ખાધી, આ દસ રોટલી, અને જેને ઉપવાસ કર્યો છે અનશન એને એક રોટલી ખાધી. તમે જે છે બરાબર નથી. એકાદના વાળાએ દસ કાઢી ભલે ખાધી, પણ ઉપવાસ વાળો એક રોટલી ખાય તો ન ચાલે. એમ ગ્રહસ્થ પોતાની પાસે સો જોડી કપડા રાખે તો ચાલે, પણ સાધુ પોતાની પાસે એક જોડી રાખે તો ન ચાલે. કારણ કે એ ઉપવાસ વાળી દશા થઈ ગઈ, એ વખતે ત્યાગની ને અપરિગ્રહી દશા થઈ. કૃપાવતી એટલા માટે જે શબ્દ વાપરે આગળ, નગ્ન ભાવ ને મુંડ ભાવ ને બધું જે આગળ વર્ણન આવશે. અને બાહ્યાંતર કીધું, બાહ્યથી પણ અને અંતરથી પણ, ખાલી એમ નહીં કીધું અંતરથી છૂટી ગયું બહારથી રાખશું. આવો અવસર ક્યારે આવશે? અને એટલા માટે આ વાત એટલી દુર્લભ છે. જગતના જીવોને કુલ પરંપરા છોડવી નથી એટલા માટે આ વાત સમજાતી નથી. કુલ પરંપરા છોડે ને તો વાત સમજે. તમે એ જ ગુરુને ગુરુ માનો છો જે બાપ દાદા માનતા હતા, અને કેમ માનતા રહ્યા? એટલા માટે કે ભાઈ પરિવર્તન ના કરાય, પરંપરાથી ચાલે છે, આટલું પરંપરાથી ચાલે. બાપ દાદાની પરંપરા ક્યાં તોડવી? એ અહીંયા જતા હતા ને આપણે જોવું જોઈએ બાપ દાદાની પરંપરા છે. આ પરંપરા કેટલી તોડી નાખી કે બાપ દાદા બળદ ગાડીમાં ઘોડા ગાડીમાં જતા હતા, પોતે મર્સિડીઝ ને રોલ્સ રોયસમાં જવા માંડ્યો. એ પરંપરા તોડી. બાપ દાદા પાઘડી ને ધોતી પહેરતા હતા, પોતે સૂટ ને ટાઈ પહેરવા માંડ્યો. એ પરંપરા તોડી. ખરેખર એનો પોતાનો રસ જ નથી આવા. જે ચાલે છે ચાલવા દે, ને કોઈ પરંપરાને છોડ્યા વગર તીર્થન કરવા પામ્યા નથી. તીર્થન કરે નથી પામ્યા. તીર્થન કરવો એ કુલ પરંપરા છોડી. કારણ કે યુદ્ધ કરવું, હથિયાર ઉપાડવા, લડાઈ લડવી એ કુલ પરંપરા હતી. ક્ષત્રિય હતા અને છોડ્યા એ બધું. કુલ પરંપરા છોડી ત્યારે પામ્યા. એટલા માટે કૃપાળુદેવ અહીંયા જે દશાની વાત કરે છે, બાહ્યથી ને અંદરથી બંને રીતે બે ગ્રંથ હશે. ગાંઠ જે છે એ ગાંઠ મિત્રાત્વની ગાંઠ એ સૌથી ખતરનાક ગાંઠ છે. ઘણા તપ વ્રત બધું કર્યું હોય, ઘણું ઊંચું આચરણ હોય, સદાચાર નું પાલન બહુ સારી રીતે કરતો હોય, વ્યવહાર એનો બહુ સારો હોય, અને મિથ્યાત્વ ન છૂટ્યું હોય, એના માટે કીધું એક કિલો ખીર પડી છે અને એક કિલો ખીરની અંદર એક ટીપું ઝેરનું ભેળવી દીધું તો બધી ખીર ઝેર બની ગઈ. હવે ગમે એવી ખીર હતી, દૂધ આનું હતું, સારું હતું, રાવ હતું, ખાંડ વધારે નાખી હતી, મીઠું કર્યું, કેસર નાખ્યું હતું, બદામ નાખી હતી, બધું બરાબર, એ ઝેરનું ટીપું પડ્યું કે બધું ઝેર બની ગયું. એમ બદામ છોડીને, કાજુ છોડ્યા, દ્રાક્ષ છોડીને, દૂધ છોડ્યું ને વિઘન થઈ ગયા, બધું થઈ ગયા, પણ મિથ્યાત્વનું ઝેર તો પડેલું છે બધામાં. બધા ક્રિયાકાંડ પછી ગમે તે થાય પણ અહંકાર પોષાઈ જાય. સાફ સુથરો રાજમાર્ગ છોડીને ઉગડખાબડ વાળો માર્ગ પસંદ કરે છે ક્રિયાકાંડ. એવી રીતે કોઈ મૂર્ખ ગાડીવાન સાફ સુથરા રાજમાર્ગ ને છોડીને ઉબડખાબડ વાળા માર્ગ ને પસંદ કરે અને ચાલે, આગળ જતા રથની ધરી તૂટી જાય ત્યારે પછતાય કે આ ઉબડખાબડ વાળા માર્ગ પર સુકામ જાય. મૂર્ખ ગાડીવાન કીધું મૂર્ખ, અબોધ નથી કીધું, જાણી જોઈને સાફ સુથરા રાજમાર્ગ ને છોડીને. અબોધમાં ને મૂર્ખમાં ફરક છે. નાના છોકરા કોઈ ભૂલ કરે આપણે નહીં કે આ મૂર્ખ છે, એ તે અબોધ છે, ખબર નથી હતી, અણસમજ્યું છે, પણ મૂર્ખ નથી કહેતા. આ તો જાણી જોઈને આ કરે છે મૂર્ખ. કોઈ જાણી જોઈને આવો ઉબડખાબડ વાળા માર્ગ ઉપર ચાલે? ખબર છે કે આવું થશે તો એ ચાલે. કોઈ જાણી જોઈને હાથમાં હાથ નાખે? ખબર છે હાથ મળવાનો છે તો નાખે. જાણી જોઈને નાખે. કોણ નાખે? એનું કારણ છે કે ખબર છે કે હાથમાં હાથ નાખવાથી હાથ મળવાનો છે તોય જાણી જોઈને એ હાથ નાખે છે. કેમ? કારણ કે ચાર જણા હતા અને કોમ્પિટિશન થતી હતી હરીફાઈ કે ચલો કોણ વધારે ટાઈમ હાથ રાખે એનો પહેલો નંબર. તો અહંકારી વ્યક્તિ જાણી જોઈને પણ હાથમાં હાથમાં હાથ નાખે છે કે હાથ ભરવાનો જોઈ કે અહંકાર ના કારણે. કે મારો પહેલો નંબર, અહંકાર ને વશીભૂત થયેલા જીવો જાણી જોઈને ઉબડખાબડ મારા ક્રિયાકાંડ ના માર્ગ પર ચાલે છે. ખબર છે કે ઠોકર ખાવાના છે, આ જાણીને પણ અરે રૂચે છે, બાર રૂચે છે, આમ કરું આમ કરું આમ કરું, બીજો બીજો એ જ દેખાઈ જાય છે. જાણી જોઈને ઉબડખાબડ વાળા કેવી રીતે કોઈ મૂર્ખ ગાડીવાન એ સાફ સુથરા રાજમાર્ગ ને છોડીને ઉબડખાબડ વાળા ક્રિયાકાંડ ના માર્ગ પર આ, એટલે કે ક્રિયાકાંડ નો માર્ગ એ માર્ગ નથી પણ તોય છે એને રૂચે છે, હાથમાં હાથ નાખે છે, હાથમાં હાથ નાખે છે, ખબર છે હાથ પડવાનો છે. અને એ ક્રિયા કરતા કરતા હવે બીજો જીવ પહેલા દેખાય છે. તમને ખરેખર આ કહું કે 5000 લોકોએ માંસાહાર છોડ્યો, અત્યાર સુધીમાં 5000 થી વધારે થયા, હવે તો 1000 આંકડો પહોંચવા આવ્યો. એક પણ વ્યક્તિને એને મોઢા ઉપર નથી કીધું કે તું માંસ ખાવાનું શું કામ કરે છે, છોડી દે, એકને પણ નથી કીધું. આ સ્વરૂપ આવું છે. હવે ડિસિઝન તમારા ઉપર, કોઈને પણ તમે શું કામ કહો છો કે આ છોડ ને આ છોડ ને આ છોડ, મારો શું અધિકાર છે કોઈના ઉપર? તમારું પોતાનું પ્રયોજન તમારું પોતાનું કરો, તમે શું કામ બીજાનામાં પડો છો? આમ નહીં કરો ને આમ નહીં કરો ને આમ નહીં કરો. દરેક જીવ પોતાની ભૂમિકા અનુસાર વર્તે, એનો ભાવ આવ્યો સર, એટલા માટે તે કષાય ભાવોથી પછી શકાય. ક્રિયાકાંડ ક્રિયાકાંડ કરીને પછી એમ થયું કે બસ હું મોટો તપસ્વી થઈ ગયો. અને ભૂલ એ કરી કે શરીરની ક્રિયા, આજે શરીરની શરીર હતું, ઉદ્ગલ હતું, જડ હતું, અને શરીરમાં માન્યું હતું સુખ. પેલા શું માન્યું કે શરીરમાં માન્યું સુખ, અને હવે શું માન્યું? શરીરમાં માન્યું ચારિત્ર. આત્માના જ ગુણ છે, આત્માનો ગુણ સુખ ગુણ અને આત્માનો ગુણ ચારિત્ર ગુણ, આ બંને ગુણ આત્માના છે. જેમ કોઈ વ્યક્તિ શરીરમાં સુખ માને તો કેટલો ભોગી કહેવાય, પાપી કહેવાય. એમ કોઈ વ્યક્તિ આત્માનો જે સુખ નામનો ગુણ હતો ને શરીરમાં માન્યો તો એ અજ્ઞાની છે, એમ આત્માનો ચારિત્ર નામનો ગુણ એ શરીરમાં માને તો એ અજ્ઞાની છે, પાપી છે. એનો મતલબ કે શરીરની ક્રિયાને ચારિત્ર માની બેઠો, જડ ક્રિયા. આત્માનો ગુણ એને દેહમાં સ્થાપી દીધો. કઈ પણ કર્યું બધું દેહ નું કરેલું હતું, દેહ નું કર્યું હતું, અને બીજાનું કરેલું પોતાના નામ પર ગીર નાખ્યું. કોઈનો આખો બાયોડેટા હતો, એને આમ કર્યું, એને આમ કર્યું, એને એમએ કર્યું, એને પીએચડી કર્યું, એને બધું કર્યું, બધું બાયોડેટા હતો, અને એની ઉપર નામ ચેકી નાખ્યું, પોતાનું નામ લખી નાખ્યું. કોઈક નો હતો બાયોડેટા, તો કેટલો મોટો અપરાધી ગણાય કે કર્યું તો કોઈ બીજાએ, નામ લખી નાખ્યું પોતાનું. સારા જમીન દેખીને ચાલ્યો, ભૂખ્યો રહ્યો, તરસ્યો રહ્યો, આમ કર્યું, આમ કર્યું, આખો બાળી ને આખો શરીર નો, અને આને લખી નાખ્યું નામ પોતાનું કે આ મારું છે. આ બહુ મોટો અપરાધ છે. આત્માનું આમાં કઈ નથી. આ બાયોડેટા શરીર નો હતો, ક્રિયાકાંડ વાળો હતો. શરીરના બાયોડેટામાં પોતાનું નામ લખવું એ બહુ મોટો અપરાધ છે. ફળદેવ કહે છે, અત્યાર સુધી આનું મુનિપણું ક્યારેય પાળવામાં આવ્યું નથી. ઉબડ ખાબડ વાળા માર્ગ પર ચાલે છે. સાફ સુથરો રાજમાર્ગ છોડીને રાજમાર્ગ, આવો રાજચંદ્રજીનો બતાવેલો માર્ગ છોડીને, રાજમાર્ગ છોડીને ઉબડખાબડ વાળા માર્ગ પર ચાલે છે. આ રાજની પાછળ બહુ ઊંડું રાજ છે. એટલે આપણે લખ્યું પેલા કોટ હતું ને, શ્રીમદ રાજચંદ્રજી ને ગાંધીજી, શ્રીમદ રાજચંદ્રજી તે છૂટ્યા પેલા રાજકોટ ગયા હતા, અને ગાંધીજી તે છૂટ્યા પછી રાજઘાટ ગયા હતા. થોડા પડ્યા થોડા, પણ આ રાજની પાછળ ઘણું રાજ છે. ઊંડું રાજ છે, આ રાજમાર્ગ છે, સાફ સુથરો રાજમાર્ગ છે. એ સાફ સુત્રો એટલા માટે કારણ કે વિકલ્પો નો કચરો ક્યાંય નથી. એ વિકલ્પ અનુભૂતિ ની ધારા ત્યાં છે, એમાં વિકલ્પો નો કચરો છે જ નહીં. એવો સાફ સુત્રો આ રાજમાર્ગ છે. આજે માળખું પેલા તૈયાર થાય કે સત્ય સ્વરૂપ આવું છે એવું માળખું તો તૈયાર થાય. પડાશે ત્યારે પડાશે. ભાવના ભવાઈ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રહ. આ બધા એ ભવાઈ, આ ભાવના તો બધા ભાવે, સ્ત્રી પણ ભાવે ને પુરુષ પણ ભાવે. કારણ કે ભવિષ્યમાં થવું છે, આ ભવે નહીં તો આવતા ભવે, ક્યારેક ને ક્યારેક. પણ એવી ભાવના છે કે આવું આવું થાય, અને ભાવનાનું બહુ મહત્વ છે. બેન્દ્રબેન કહેતા ચંપાબેન, આ ભાવના છે, આ ભાવના પડે કે ન પડે. ભાવના બે પ્રકારની હોય, એક અશુભ ભાવના અને એક શુભ ભાવના. એમ બે પ્રકારની ભાવના છે. એટલે ભાવના પડે કે ન પડે, અશુભ ભાવના ન પડે અને શુભ ભાવના પડે. કેમ કે અશુભ ભાવના અને શુભ ભાવના, અશુભ ભાવના ન પડે પણ શુભ ભાવના પડે. તમારે અત્યારે ભાવના ભાવ્યા, ભાવના એવી ભાવી કે મારી દીકરીના લગ્ન સારી જગ્યાએ થાય, મારી દીકરીના લગ્ન સારી જગ્યાએ થાય એવી ભાવના ભાવી. આ સંસારની ભાવના ભાવી આપણે શુભ ભાવ નથી. એનો સંસાર સારો રહે, એનું પરિવાર આવું રહે, આવું રહે, બધું પાપના ભાવ છે. અશુભ રાગ છે, પાપનો ભાવ છે. તો આ જે છે આ પાપ નો ભાવ. તો ભાવના તમે ભાવી સારું રહે, એ ભાવનાથી બંધાણું પાપ, અને પાપ નો ઉદય આવ્યો. ઉદય આવ્યો તો એ સારું ઘર મળવાનું હતું, મળ્યું નહીં, અને પાપ નો ઉદય આવ્યો. તો આ જે ભાવના છે એ ભાવના પડી નહીં, કારણ કે પાપ નો ઉદય આવ્યો, બંધાણું હતું. પણ સારા ભાવ આવ્યા તો એનાથી પુણ્ય બંધાણું, અને એનો ઉદય આવ્યો તો જે ભાવના હતી એનાથી પુણ્ય બંધાણો. કે ઉદય એવો આવ્યો કે કામ થઈ ગયું, તો શુભ ભાવના હતી એ પડી, અશુભ ભાવના નથી પડતી. એમ એનો અર્થ કર્યો છે, શુભ ભાવના ને અશુભ ભાવના. પણ એવું જરૂરી નથી કે એ સમયે તેનો ઉદય આવે, આ કહેવાનો અર્થ એ કે તમારી ભાવના જે છે એ મહત્વની છે. ધર્મ પણ ભાવ પ્રધાન, ભાવ તો છે. આમાં આગળ તો બહુ રહસ્ય એટલા બધા આવશે, આપણી પાસે સમય ઓછો છે. પણ અપૂર્વ અવસરમાં હવે આપણી પાસે બે સેશન બીજા છે, એક જ સેશન છે. અપૂર્વ અવસર નું સેશન જ નથી. અચ્છા થઈ ગયા નવરા. હા તો એવું અદભુત છે. પણ ક્યારેક જો હજી અવસરમાં, કારણ કે બધું રહસ્ય તો બાકી જ રહી ગયું છે. હું તો એ વિચારમાં હતો કે 3 દિવસનો કાર્યક્રમ હજુ છે, 4, 5 અને 6 નો. પણ કઈ વાંધો નહીં, 14 ગુણસ્થાન નું જે આપણે પ્રકરણ લેવાનું છે એ 14 ગુણસ્થાન માં આ વિષય ને આપણે કવર અપ કરી લઈશું અને વિષય આખો ગર્ભિત આ થઈ જશે.
વેરી નાઇસ,
બહુ સરસ રીતે થશે. આ પરમાત્માઓએ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા અને એકાગ્રતા પૂર્વક ત્યાંથી સાંભળ્યું. આ પરમાત્માઓને મારા ભાવ સહિત પ્રણામ કરું છું.